એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગતને હચમચાવી દીધું, સલમાન રશ્દીની મિડનાઇટ્સ ચિલ્ડ્રન.
હા, અને આ માત્ર એક પુસ્તક નથી, એમ કહી શકાય કે આ તો આખા ઉપખંડના ઇતિહાસ અને ઓળખનો અરીસો છે. ખરેખર અદ્ભુત કૃતિ છે.
બિલકુલ. અને શરૂઆત કરીએ લેખકથી. સલમાન રશ્દી, જેમનો જન્મ મુંબઈમાં 1947માં, એટલે કે ભારતની આઝાદીના વર્ષમાં જ.
આ તારીખ જાણે એમના લેખન સાથે, ખાસ કરીને આ નવલકથા સાથે કાયમ માટે જોડાઈ ગઈ છે. એમની શૈલી જાદુઈ વય યથાર્થવાદ કહેવાય છે.
હા, જાદુઈ યથાર્થવાદ અને બીજું ઉત્તર વસાહતી સાહિત્ય, આ બે મુખ્ય ઓળખ છે રશ્દીના લેખનની.
જાદુઈ યથાર્થવાદ એટલે સાદી ભાષામાં વાસ્તવિક ઘટનાઓ વચ્ચે કંઈક એવું અસામાન્ય જાદુઈ બની જાય, જાણે એ રોજની વાત હોય. રશ્દી આમાં માહેર છે.
અને પેલું ઉત્તર વસાહતી સાહિત્ય એટલે ગુલામી પછી આઝાદ થયેલા દેશોની ઓળખની મથામણ, સંસ્કૃતિઓનું મિશ્રણ, એ બધું.
બરાબર. અને રશ્દીની ભાષા પેલી ચટનીફાઈડ અંગ્રેજીની વાત આવે છે વારંવાર.
હા, એ ખાલી ભાષાનો ખેલ નથી, એમાં પૂર્વની વાર્તા કહેવાની રીત અને પશ્ચિમની ટેકનિક બંનેનું મિશ્રણ છે.
અને એનાથી પણ વધુ, એ એક સાંસ્કૃતિક નિવેદન છે, જાણે ભાષા પર પોતાનો હક જમાવતા હોય. આ ચટનીફિકેશન છે ને, એ ઓળખની તરલતા અને કેવી રીતે વ્યક્તિગત જીવન અને રાજકારણ, ઇતિહાસ બધું જોડાયેલું છે એ બતાવે છે.
મિડનાઇટ્સ ચિલ્ડ્રેન 1981માં આવી અને તરત જ છવાઈ ગઈ, બુકર પ્રાઇઝ મળ્યો.
અને પછી તો બુકર ઓફ બુકર્સ, મતલબ કે બુકર પ્રાઇઝના ઇતિહાસની સર્વશ્રેષ્ઠ કૃતિઓમાંની એક ગણાઈ.
એની પૃષ્ઠભૂમિ છે ભારતનું વિભાજન, આઝાદી પછીના શરૂઆતના વર્ષો જે ખૂબ અસ્તવ્યસ્ત હતા.
પણ આ કોઈ સીધી સાદી ઐતિહાસિક નવલકથા નથી, એમાં ઇતિહાસ અને જાદુ એવી રીતે ભળેલા છે ને કે વાચક જકડાઈ જાય.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે કે આ જટિલ વાર્તાના તાણાવાણા ઉકેલીએ, પાત્રોને સમજીએ અને એમાં છુપાયેલા સંદેશાઓને પકડવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ. કારણ કે આ એક એવી ગાથા છે જે એક વ્યક્તિ અને એક રાષ્ટ્રના નસીબને એક અનોખા જાદુઈ દોરાથી બાંધે છે.
તો મુખ્ય વિચાર, સેન્ટ્રલ આઈડિયા શું છે?
એ છે સલીમ સિનાઈ. એનો જન્મ થાય છે 15 ઓગસ્ટ 1947ની મધરાતે.
બરાબર, એ જ ક્ષણે જ્યારે ભારત આઝાદ થાય છે અને અહીંથી જ જાદુ શરૂ થાય છે.
કેવો જાદુ?
એ રાતે બરાબર 12 થી 1 વાગ્યાની વચ્ચે ભારતમાં જે પણ બાળકો જન્મ્યા, લગભગ 1001 બાળકો, એ બધા પાસે કોઈને કોઈ અજબ શક્તિ છે.
ઓહો, જેમ કે?
કોઈ ગાયબ થઈ શકે, કોઈનો ચહેરો બદલાઈ જાય, કોઈ ધાતુને સ્પર્શે તો સોનું બની જાય, અલગ અલગ.
અને આપણો હીરો સલીમ?
સલીમ પાસે ટેલિપેથિક શક્તિ છે. એનું નાક અસાધારણ રીતે મોટું અને સંવેદનશીલ છે. એનાથી એ બીજા મિડનાઇટ ચિલ્ડ્રનના મનમાં શું ચાલી રહ્યું છે એ સાંભળી શકે છે, જાણે એક માનસિક સ્વિચબોર્ડ. અદ્ભુત કલ્પના, જાણે આઝાદીના સમયે જન્મેલી પેઢી પોતે જ ભારતની વિવિધતા અને સંભાવનાઓનું પ્રતીક હોય.
હા, પણ આ શક્તિઓ સાથે રશ્દી કેટલાક મૂળભૂત સવાલો પણ ઊભા કરે છે. ઓળખ એટલે શું? લોહીનો સંબંધ કે ઉછેર?
અને પેલો સવાલ, નિયતિ વિરુદ્ધ આપણી પોતાની ઈચ્છાશક્તિ, શું બધું પહેલેથી નક્કી છે કે આપણે ઇતિહાસ બદલી શકીએ?
બરાબર. સલીમ પોતે માને છે કે એનું જીવન દેશના ભાગ્ય સાથે જોડાયેલું છે, પણ શું ખરેખર એવું છે?
અને શું એક માણસની વાર્તા આખા દેશની વાર્તા કહી શકે? આ બધા પ્રશ્નો પાત્રોના જીવનમાં સતત ગૂંજતા રહે છે.
તો ચાલો પાત્રોની વાત કરીએ, એમનાથી જ આ પ્રશ્નો જીવંત બને છે. પહેલા સલીમ સિનાઈ.
હા, આપણો કથાકાર જે પોતાની વાર્તા પદ્માને સંભળાવી રહ્યો છે.
એનું મોટું નાક, એની સંવેદનશીલતાનું પ્રતીક. શરૂઆતમાં એને લાગે છે કે એ જ ઇતિહાસનું કેન્દ્ર છે, બધું એના કારણે જ થાય છે.
એક જાતનો ભ્રમ કહી શકાય.
હા, પણ ધીમે ધીમે જીવનના અનુભવો, આઘાતો, એમાંથી પસાર થતા એનો આ ભ્રમ તૂટે છે. એને સમજાય છે કે ઇતિહાસ કોઈ એક વ્યક્તિની મુઠ્ઠીમાં ન સમાય.
અને પદ્મા, જે એની વાર્તા સાંભળે છે, એની સંભાળ રાખે છે.
પદ્મા જાણે ધરતીનું, સામાન્ય માણસનું પ્રતીક છે. તે સલીમની જાદુઈ ઉડાનને વાસ્તવિકતા સાથે જોડી રાખે છે. તે અથાણા બનાવે છે જે સ્મૃતિ સાચવવાનું પણ એક રૂપક છે.
પછી શિવા, સલીમનો પ્રતિસ્પર્ધી.
હા, એનો જન્મ પણ એ જ ક્ષણે, પણ ગરીબીમાં. પેલી મીરી પરેરા નામની આયાએ એમની અદલાબદલી કરી નાખેલી.
શા માટે?
જાણે વર્ગભેદ સામેનો એક અંગત બળવો હોય એમ. શિવા પાસે શક્તિશાળી ઘૂંટણ છે જે વિનાશ કરી શકે. તે ભારતનું બીજું પાસું છે, હિંસક, આક્રમક, વ્યવહારુ.
સલીમ અને શિવા જાણે રાષ્ટ્રના બે ચહેરા.
બિલકુલ. અને પેઢીઓ પાછળ જઈએ તો સલીમના દાદા ડોક્ટર આદમ અઝીઝ જર્મની ભણેલા.
હા, પેલી કાશ્મીરવાળી વાત. નમાઝ વખતે માથું પથ્થર સાથે અથડાયું અને શ્રદ્ધા ડગી ગઈ.
પરંપરા અને આધુનિકતાનો સંઘર્ષ અને એમની પત્ની નસીમ સાથેનો પ્રેમ પેલી કાણાવાળી ચાદર દ્વારા.
ધ પરફોરેટેડ શીટ, એ તો નવલકથાના પહેલા ભાગનું નામ પણ છે.
હા, એ રૂપક છે. આપણે બીજાને ક્યારેય પૂરેપૂરા નથી જોઈ શકતા. આપણી સમજ અધૂરી હોય છે, છતાં પ્રેમ થાય છે, સંબંધ બંધાય છે. વિભાજનનું પણ સૂચન છે એમાં.
અને મેરી પરેરા, જેણે અદલાબદલી કરી, એક સામાન્ય વ્યક્તિનો નિર્ણય કેવી રીતે ઇતિહાસ બદલી શકે છે.
બરાબર. એ દર્શાવે છે કે નિયતિ અને વ્યક્તિની પસંદગી વચ્ચે કેવી રમત ચાલતી હોય છે.
પદ્માની વાત તો થઈ, પછી પાર્વતી ધ વિચ.
એ પણ મિડનાઇટ્સ ચિલ્ડ્રનમાંથી એક જાદુગરણી. એ સલીમને મુશ્કેલીમાં મદદ કરે છે. એનું જીવન પણ ગૂંચવાયેલું છે. શિવાથી દીકરો થાય છે, પણ લગ્ન સલીમ સાથે કરે છે.
જાણે ભારતની લોક પરંપરાઓ, જાદુટોણાનું પ્રતીક.
હા, અને છેલ્લે પેલી વિલન, ધ વિડો,
જેનું નામ નથી લેવારું પણ ઇશારો સ્પષ્ટ છે ઇન્દિરા ગાંધી અને કટોકટી તરફ.
હા, રશ્દીના નિરૂપણ મુજબ તે મિડનાઇટ્સ ચિલ્ડ્રનને ખતરો માને છે, કારણ કે તેઓ વિવિધતા અને સ્વતંત્ર વિચારના પ્રતીક છે. આ સત્તાના ભ્રષ્ટાચારનું અને સરમુખત્યારશાહીનું રૂપક છે. ફરી કહું છું, આ લેખકનું સાહિત્યિક નિરૂપણ છે, રાજકીય વિશ્લેષણ નહીં.
મિત્રો, ખરેખરો બહુ ઊંડાણવાળા છે. હવે વાર્તાના પ્રવાહ પર આવીએ. ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, ખરું ને?
હા. પહેલો ભાગ ધ પરફોરેટેડ શીટ, 1915 થી 1947, આઝાદી પહેલાનો સમય,
જેમાં આદમ અઝીઝની વાત, કાશ્મીર, કાણાવાળી ચાદર, લગ્ન, પરિવારનું બોમ્બે આવવું,
અને છેલ્લે 15 ઓગસ્ટ 1947ની રાત સલીમનો જન્મ અને અદલાબદલી.
એટલે શરૂઆતથી જ ઓળખની ગૂંચવણ અને નિયતિની રમત શરૂ.
બરાબર. બીજો ભાગ ધ ફિશરમેન્સ પોઇન્ટિંગ ફિંગર, 1947 થી 1975, આઝાદી પછીનો સમય.
આમાં સલીમનું બાળપણ, ટેલિપાથિક શક્તિની શોધ અને પેલી મિડનાઇટ્સ ચિલ્ડ્રન્સ કોન્ફરન્સ, MCC.
હા, એનો પ્રયાસ હતો કે બધા બાળકોને ભેગા કરી એમની શક્તિઓનો સારો ઉપયોગ કરે, જાણે ભારતની વિવિધતાને એક કરવાની આશા.
પણ એવું થતું નથી. મેરી પરેરા પેલું રહસ્ય ખોલે છે
અને સલીમની દુનિયા ભાંગી પડે છે. એની ઓળખનો સવાલ ઊભો થાય છે. પરિવાર પાકિસ્તાન જાય છે.
અહીં પણ વ્યક્તિગત અને રાષ્ટ્રીય ભંગાણ સાથે ચાલે છે.
પછી 1965નું યુદ્ધ. સલીમનો પરિવાર વિખેરાય છે. એ પોતે યાદશક્તિ ગુમાવી દે છે.
સ્મૃતિ ભ્રંશ. જાણે દેશ પણ પોતાના મૂળ આદર્શો ભૂલી રહ્યો હોય.
બરાબર. એની ટેલિપેથિક શક્તિઓ પણ જતી રહે છે. પછી પાકિસ્તાની સેનામાં હ્યુમન બ્લડહાઉન્ડ બને છે.
કેવી કઠણાઈ. ત્રીજો ભાગ, ધ બુદ્ધા, 1975 થી 1978.
હા, આમાં 1971નું બાંગ્લાદેશ યુદ્ધ આવે છે. સલીમ પાકિસ્તાની સૈનિક તરીકે લડે છે, યુદ્ધની ભયાનકતા જુએ છે,
અને પછી બચીને ભારત પાછો આવે છે,
જ્યાં પાર્વતી ધ વિચ એને દિલ્હીમાં જાદુગરોની વસ્તીમાં આશરો આપે છે. થોડી શાંતિ મળે છે, પણ
પછી કટોકટી આવે છે, ધ વિડોનું શાસન,
અને એ મિડનાઇટ ચિલ્ડ્રન માટે સૌથી ખરાબ સમય સાબિત થાય છે. એમનું શિકાર થાય છે, એમને પકડીને કેદ કરે છે
અને એમની નસબંધી કરી દેવાય છે.
હા, જેથી એમની શક્તિઓ અને એમનો વંશ આગળ ન વધે. આ ખૂબ જ અંધકારમય ચિત્રણ છે.
અને કરુણતા એ કે સલીમની પોતાની શક્તિનો ઉપયોગ જ બીજા બાળકોને પકડવા માટે થાય છે.
સાચી વાત. અંતે એની પણ નસબંધી થાય છે. આ નસબંધી માત્ર શારીરિક નથી, સાંકેતિક છે. જાણે દેશની સંભાવનાઓ, વિવિધતા, ભવિષ્ય બધા પર પૂર્ણવિરામ મુકાઈ ગયો હોય.
કટોકટી પૂરી થયા પછી શું થાય છે?
સલીમ અને બીજા બચેલા મુક્ત થાય છે. સલીમ પાછું મુંબઈ આવે છે. પદ્મા સાથે અથાણાની ફેક્ટરીમાં કામ કરે છે અને પદ્માને પોતાની વાર્તા કહે છે.
એ જ વાર્તા જે આપણે વાંચીએ છીએ.
હા, પણ હવે એનું શરીર થાકી ગયું છે. ઇતિહાસનો ભાર એ જીરવી નથી શકતો. એના શરીરમાં તિરાડો પડે છે.
અને અંતે
એના 31મા જન્મદિવસે એ એક મોટી ભીડમાં જાણે ઓગળી જાય છે, વિલીન થઈ જાય છે. લખે છે કે એ 600 મિલિયન ધૂળના કણોમાં વિખેરાઈ જશે.
વાહ, આખી કથા સાંભળીને જ લાગે છે કે આમાં કેટલા બધા સ્તરો છે. ઓળખનો પ્રશ્ન તો સતત સામે આવે છે.
ચોક્કસ, સલીમની પોતાની ઓળખની ગડમથલ, લોહી, ધર્મ, ઉછેર, પસંદગી, આ બધા સવાલો. અને એ જ સવાલો રાષ્ટ્ર માટે પણ છે. ભારતની ઓળખ શું છે?
અને ઇતિહાસ અને સ્મૃતિ. સલીમ પોતે કહે છે કે એની યાદો ભરોસાપાત્ર નથી.
હા, એ દર્શાવે છે કે ઇતિહાસ કોઈ એક સત્ય નથી, એ વ્યક્તિલક્ષી છે. કોણ કહે છે એના પર આધાર રાખે છે. સત્તાવાર ઇતિહાસ અને લોકોની યાદો, એમાં હંમેશા ફરક હોય છે.
રશદીનું પેલું વાક્ય, વાસ્તવિકતા એ દ્રષ્ટિકોણનો પ્રશ્ન છે.
બરાબર. અને સ્મૃતિઓને સાચવવી એટલે ચટનીફિકેશન, એ ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ છે.
સત્તા અને ભ્રષ્ટાચારનો મુદ્દો પણ સ્પષ્ટ છે. આઝાદીનો આદર્શવાદ કેવી રીતે ખતમ થાય છે અને સત્તા કેવી રીતે દમનકારી બની શકે છે.
હા, નિયતિ અને સ્વતંત્ર ઈચ્છાની વાત પણ છે. શું બધું નક્કી હતું કે મેરી પરેરા જેવા લોકોના નિર્ણયોએ બધું બદલ્યું?
અને વિભાજન, દેશનું, લોકોનું, ઓળખનું, અને છેલ્લે સલીમના શરીરનું પણ.
હા, એ વિભાજન અને એકતાનો અભાવ એ સતત દેખાય છે. MCC કેમ નિષ્ફળ ગયું એ પણ એ જ બતાવે છે.
આ બધા વિષયો રશદીની લખવાની શૈલીથી વધુ પ્રભાવશાળી બને છે. એમની ભાષા,
પેલી ચટનીફાઈડ અંગ્રેજી જેમાં ભારતીય ભાષાઓ ભળેલી છે, એ પોતે જ એક બહુ સાંસ્કૃતિક સંદેશ છે.
અને એમની કહેવાની રીત, ફર્સ્ટ પર્સન, સલીમના અવાજમાં, જાણે આપણી સાથે વાત કરતા હોય.
હા, અને વાર્તા કહેતા કહેતા આડાઓડા જાય, પોતાની યાદ પર શંકા કરે, પદ્માને સંબોધે, એ બધું જાણે મૌખિક કથા પરંપરા જેવું લાગે.
જાદુઈ યથાર્થવાદનો ઉપયોગ પણ કમાલનો છે. ટેલિપથી, જાદુ, એ બધું રૂપક તરીકે કામ કરે છે. તો આખી નવલકથામાં છે, સલીમ એટલે ભારત, બાળકો એટલે સંભાવનાઓ, વિધવા એટલે દમન.
અને પ્રતીકો પણ ઘણા છે. પેલું મોટું નાક, કાણાવાળી ચાદર, અથાણું, બધાના ગહન અર્થ છે.
રશદીના વાક્યો પણ યાદ રહી જાય એવા છે. પેલું, મને સમજવા માટે તમારે એક દુનિયા ઘડી જવી પડશે.
હા, એ એક વાક્ય જ નવલકથાની વિશાળતા બતાવી દે છે. અને બીજું, હું મારી પહેલાં ગયેલી દરેક વસ્તુનો સરવાળો છું. આ આપણા સૌની ઓળખની વાત છે.
આ બધું સાંભળીને લાગે છે કે આ વાંચવું એ માત્ર બૌદ્ધિક નહીં પણ ભાવનાત્મક રીતે પણ હચમચાવી દેવો અનુભવ હશે.
ખરેખર, શરૂઆતમાં આશ્ચર્ય, હાસ્ય, રોમાંચ, પછી કરુણા, પીડા, ઉદાસી, બધી લાગણીઓનો અનુભવ થાય.
અને ઇતિહાસને માત્ર ઘટનાઓ તરીકે નહીં પણ માણસોની વેદના અને આશાઓ તરીકે જોતા શીખવે છે.
હા, ભાગલા, યુદ્ધ, કટોકટી, એ શબ્દો પાછળની માનવીય કહાણીઓ સામે લાવે છે. ભારતની એક એવી છબી જે અનેક વાર્તાઓથી બનેલી છે.
સલીમનું અંતિમ વિલીનીકરણ એ દુઃખદ છે પણ કદાચ મુક્તિ પણ છે. અહમનું ઓગળી જવું.
તો આખી ચર્ચાના અંતે શું કહી શકીએ? શું શીખવે છે આ નવલકથા?
મને લાગે છે એ શીખવે છે કે વ્યક્તિ અને રાષ્ટ્રનું ભાગ્ય કેવી રીતે જોડાયેલું છે.
અને વાર્તા કહેવાની શક્તિ કેટલી મહત્વની છે. સ્મૃતિ સાચવવા, સત્ય સમજવા, ઇતિહાસને પડકારવા માટે.
અને પેલો સવાલ રહી જાય છે, શું આઝાદીનો જાદુ ખરેખર ખતમ થઈ ગયો કે પછી એ સ્મૃતિઓની ચટણીમાં હજી સચવાયેલો છે? કોઈ નવી પેઢી એને ફરી ચાખશે?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.